સત્તા સ્વરૂપ ભાગસંધિકૃત છે, એમાં આપણે બસ એના છેલ્લા બધા સબ્જેક્ટ એટલે વિષયને પૂરું કરે છે. સર્વજ્ઞ ભગવાનની અંતે તો એના દ્વારા જ આ વિતરાગીતાને પોષક એવા વચનો આપણને આવ્યા છે. અપુરુષ કોઈ એના કહેનારા કે ઉપદેશદાતા કોઈ નથી એવું નથી. સર્વજ્ઞ વિતરાગથી આખી વાણીનો પ્રવાહ એ આવ્યો છે. વિષય ઉપર આપણે ચાલે છે એ સાથે એટલે પાર્લામાં શ્રીમંદર આદિ ભગવાનની પાવન પધરામણીનો વાર્ષિક દિવસ શ્રુત પંચમીના દિવસે આવશે. એટલે 5 દિવસનો પ્રોગ્રામ છે. ખરેખર એક રીતે વિચાર કરીએ આપણે કહીએ ને મહોત્સવ ઉત્સવ, એને બીજી રીતે શું કહીએ આપણે, ફેસ્ટિવલ શેના માટે હોય છે? જૈન દર્શનના શા માટે હોય છે? 12માં તો કોઈ ફેસ્ટિવલની બધાય શેના માટે હોય છે? પરિગ્રહનું પ્રદર્શન હોય છે. એ જે કોઈ હોય છે કેવા હોય છે? પરિગ્રહનું પ્રદર્શન. એમ કે 12માં રાગ પોષક, સારું સારું ખાવું, સારા કપડાં પહેરવાના, આમ કરવું, જગતને બીજું શું છે જોવે છે. અને એટલું નિશ્ચિતતા છે રાગને એક સરખો વિષય લાંબો ટાઈમ નહીં ગમે. રાગ વિધ વિષયને ગોતે છે અને રુચિ એક વિષયમાં એકાકારે છે. આ મોટો ફરક છે. જેને આત્માની રુચિ લાગી છે એ આત્માને જ નિરંતર ગોતે. તો એ આપણા એ મહોત્સવ એક આપણને એક અવસર આપે છે કે જિનેન્દ્ર દેવની પધરામણી થાય, આપણે આંગણે બિરાજમાન થાય, જિન મંદિર બને, દર્શન અભિષેક પૂજા ભક્તિનો લાભ મળે, એ ભાવના તો પૂરી થઈ. આપણે આપણી ભાવનામાં આગળ કેટલું વધ્યા એક તપાસવાનો એક અવસર છે. પ્રસંગ પૂરો થઈ જાય પણ પછી પોતે એમાંથી શું આગળ વધે છે. બાકી તો કાળ કાળનું કામ કરે છે, એટલે કે એ ચાલ્યો જ જાય છે આગળ. જેમ કે ને કાળ સમય કોઈના માટે રોકાતો નથી. માનીએ કે હું વધુ છું શું આયુષ્ય ક્ષય થતું જાય, તો આ પ્રસંગોમાં ફરી ફરીને કેવી ભાવના ભાવીતી અને આપણા એવા પરમ સદભાગ્ય જ્ઞાનીઓના આશીર્વાદ. અહીંયા સિમંદર ભગવાન આદિ ભગવંતો પધારે, એક કોઈક મોટો માણસ આવે તો આમ શું થઈ જાય, ગુજરાતી મને શું કહે, હૃદય ઉછળી પડે એમ. એના માટે શું કરું ન કરું એવું થાય. તો આ તો કોણ બિરાજમાન થયા? 3 લોકના નાથ. એમના સમજ ખાલી આ તો એક માર્બલનું સ્ટેચ્યુ કે જેને ભાવના હોય છે એને એક જુદું દેખાય છે. કવિ હોય છે ને, કવિ એક નાની એવી બાબતમાં એને શું દેખાતું કંઈ જુદું, અથવા તો અત્યારના મોડર્ન આર્ટ હોય એ લોકોને શું આપણને એમ શું લાગે, આ બધા શું કરે, લીટોડા લપેટા જેને કે નાના છોકરા અથવા લપેટા કર્યો કોકે, એમાંથી એનો શું કરી શકતા હોય છે મિનિંગ. એમ અહીંયા ભગવાનને જોતા જ આપણને સાક્ષાત, અને જો ભગવાન સાક્ષાત મારી સમક્ષ બિરાજમાન હોય તો મારા પરિણામ કેવા હોય. પૂજ્ય ગુરુદેવ શ્રી છે કે એક સરસ ગુરુદેવ એક 5 ભાવનો એક સુમેળ કરીને એમાંથી 4 ભાવની એક વાત લીધી, સમયસારની પહેલી ગાથા છે. એમાં કુંતકુનાચાર દેવે સર્વસિદ્ધને વંદનની વાત કરી. એના ઉપરથી અમૃતચંદ્રાચાર્ય કઈ વાત કાઢી કે સિદ્ધોને હું મારા આત્મામાં એટલે પોતાના આત્મામાં તો સ્થાપેલા છે, પણ છતાં આપણને સાથે લઈને, જો આચાર્યદેવની એમ નથી કે ખાલી તમારા મારા આત્મામાં સ્થાપું તમે તમારું જાણો એમ નથી. એમણે તો પોતાના આત્મામાં સર્વ સિદ્ધોને સ્થાપ્યા, આપણા આત્મામાં સ્થાપે છે અને પછી કે અમે શરૂઆત કરી. તો આચાર્યદેવે આપણને આપણા આત્મામાં ક્યાં સ્થાપ્યા, દ્રવ્યમાં ગુણમાં કે પર્યાયમાં? પર્યાયમાં સ્થાપના. મારા દ્રવ્ય સ્વભાવમાં તો શું પરિપૂર્ણ, કઈ પર્યાયમાં? વર્તમાન. પણ કઈ પર્યાય? રાગની પર્યાય, જ્ઞાનની પર્યાય. તેનો અર્થ શું છે, આપણી કઈ જ્ઞાનની પર્યાય છે? અને 5 ભાવમાંથી કયું કહેશો અત્યારે? આપણી જ્ઞાનની પર્યાય પાંચ ભાવમાંથી શેમાં આવે? ક્ષોભસમમાં કોની સ્થાપના કરી? ક્યા ભાવવાળા? ક્ષાયિક ભાવવાળા. ક્ષોભસમ જ્ઞાનમાં ક્ષાયિક ભાવવાળાની સ્થાપના કરે તો પણથી ઉદય સામે છે નહીં રે, ત્યાંથી પાછી વળીને પરમ પ્રણામી તરફ છે. ગુરુદેવ આમાંથી પણ પાંચ ભાવ આ રીતે, ભલે ઉપસમ ભાવ એક નથી આવ્યો, પણ કેવી રીતે ગુરુદેવ આવું ભાવ કાઢતા હશે કે ક્ષોભસમ જ્ઞાનમાં ક્ષાય જ્ઞાનવાળા એવા સિદ્ધ ભગવાનની સ્થાપના કરી તેનું ફળ શું આવશે? જેમ કે ને ક્રમબદ્ધને સ્વીકારવાનું ફળ શું આવે? અકર્તાપણાનો પુરુષાર્થ, જ્ઞાતાપણાનો પુરુષાર્થ. એમ અહીંયા કેટલીક વાર કલ્પના તો કરીએ કે હું સિદ્ધ ભગવાનની સામે છું, મારી સામે સિદ્ધ ભગવાન બિરાજમાન, તો શું હોય? હું કર્તા બુદ્ધિમાં, વિકલ્પમાં, શરીર મારું છે એવા મમત્વમાં રહું કે સિદ્ધ ભગવાન ઓહો આપે તો મારું સ્વરૂપ દેખાડ્યું, જેટલું સિદ્ધમાં એટલું મારામાં બસ. જેમ કોઈને કોઈ જોવું હોય ને, આ ભાઈને જોઈ લે, આ ફોટો જોઈ લે, એવા ભાઈ. એમ આત્મા કેવો? મારે આત્મા જોવો છે. આત્મા કેવો? જોઈ લે સિદ્ધ ભગવાન, જેટલું એનામાં છે એટલું તારામાં, એટલું જે છૂટી ગયું છે એ તારે નથી, બસ નક્કી કરી લે. અને એટલા માટે પહેલી ગાથામાં કેવો શબ્દ વાપર્યો છે? પ્રતિછંદને સ્થાન, પ્રતિબિંબ કહો, એમ ઇમેજ. તો એ રીતે ગુરુદેવી કરીને તો એ પરમ સદભાગ્ય હોય ત્યારે આવા તીર્થંકરોના વિરહમાં એ જાણે તીર્થંકરોના વિરહ બોલાવે એવી સાક્ષાત એ પ્રતિમા છે. બનાસે દાસજી તો કહે છે, જીન પ્રતિમા જીન, જેના અલ્પભવથી આ રીતે શીખાશે. તો એ પણ પ્રસંગ એ છે. આપણે આપણા વિષય ઉપર આપણે આવીએ. છેલ્લે આપણે પહોંચ્યા છીએ 75 પાના ઉપર. ફરીથી આખી ધારા વિતરાગતા પોષક જીન વાણીની ઓમકાર ધ્વનિની ધારા કેવી હોય? કેવી છે? સાચા વસ્તુ સ્વરૂપને અથવા જીવના કલ્યાણ માર્ગને પ્રતિપાદન કરવાવાળા એ વચન છે. સાચું વસ્તુ સ્વરૂપ, જેવું જેનું જે સ્વરૂપ છે, જળનું જળ સ્વરૂપ, ચેતનનું ચેતન સ્વરૂપ, રૂપીનું રૂપી, અરૂપીનું રૂપી, દુઃખદાયક કોઈક ભાવ છે, કોઈ શુક્ર, બધાનું જેવું છે એવું. એનો અર્થ એ જીવના કલ્યાણ માર્ગને પ્રતિપાદન, પ્રતિપાદન જેવું છે એવું આપણને બતાવે છે, કહે છે, એવા વચન છે. અને આવા જો વચન હશે તો એ કેનારા કોણ હશે? રાગી દ્વેષી હશે, અલ્પજ્ઞાની મિથ્યાજ્ઞાની હશે, તો એ સર્વજ્ઞ વિતરાગ વક્તાના કહ્યાથી જ પ્રવર્તા છે. એ જ કહી શકે જેને પક્ષપાત હોય એ સત્ય ન કહે. વર્ષો પહેલાંની વાત છે, ગુરુદેવી સંપ્રદાયમાં હતા, સ્ટાર્ટિંગની હજી વાત હતી, 70માં દીક્ષા લીધી, આ 71ની લગભગ એની જ વાત છે. ગુરુદેવીની પહેલેથી પદ્ધતિ શું પદ્ધતિ? પેલું વાંચન એવું તો બધું બહુ ગુરુ કહેતા તો જ કરતા, ને તો કરતા નહીં. તો એ પોતે વાત છે, તો એમાં થોડું અધ્યાત્મને એવું બધું આવે, અને બીજા તો બધા શું હોય, કથા સાગર ને એ બધું જ્ઞાન એ બધું વાંચે બધા, તો ત્યાં તો ઘણા ભેગા થાય. તો એક ભાઈએ ગુરુદેવને સજેસ્ટ કર્યો કે એ લોકો આવું વાંચે, એવું તમે વાંચો ને, તો અહીંયા માણસો ભેગા થાય. એટલા વર્ષો પહેલા ગુરુદેવ જ આવે. ધર્મની પ્રવૃત્તિ લોકરંજન માટે ન હોય. લોકરંજન એટલે લોકોને ગમે એવું હોય, અને લોકોને ગમે એવું હોય તે સાંભળવા હેનો આવે? એને તો ગમે છે તો મળે. સ્કૂલમાં આપણને શીખેલું શીખવા જોઈએ છે ને, તો નવું શું શીખવા? અમને આવડે છે, ઘણું આવડે છે, અને એમાં ઊંધું પડે તમારે છોડવું પડે, એને કહેતા જવું જ નહીં. આપણે આપણે કહે ટીચરને ક્યાંનું, મને આવડે છે શીખડાવવાનું, તારે મને બેને બે પાંચ આવડે તો તમારે શીખડાવવાનું. આપણે પૈસા આપીએ છીએ તો આપણને આવડે જેવું ગમે, આપણને ગમે એવું એને કહેવું જોઈએ કે નહીં? વી આર પેઈંગ ફોર દેટ. જીવનમાં ક્યારે પણ એમાં ખાસ ધર્મ લોકરંજન માટે નહીં. લોકો સ્વીકારે ન સ્વીકારે સત્ય કંઈ બદલાતું એ નથી. અને એ જ તો ગુરુદેવની પહેલેથી ધારા રહી છે, લોકો મને એ શું કહે ત્યાં લક્ષને લોક મૂકે પો. આમ તો બાર બાર કરીએ છીએ, તો અહીંયા આપણને બહુ સરસ કહે છે, આવું જે સત્ય કહેનારા હોય વસ્તુ સ્વરૂપી કોણ હશે? નેચરલી, જેને કહે ને નેચરલી, એ કહેવા હશે વિતરાગ હશે. સર્વજ્ઞ વિતરાગ વક્તા, એનાથી જ આ કહી શકાય, બીજા એને કહી શકતા નથી. તેની માટે શ્લોક વાર્તીમાં શ્લોક આપ્યા છે, આપણે લઈએ બીજો ત્રીજો એમાં છે. હવે કહે છે કે આ ફરીથી સેના ઉપર આવશે, જીન સૂત્ર. અને સૂત્ર કોને કહેવાય? જેને અનુયોગ કહીએ, જીનવાણી કહીએ, જીન સૂત્ર. એમાં શું છે અને એના કેનારા શું છે? કોણ બે નક્કી થશે? દેવ અને શાસ્ત્ર આવે ને, ત્રણ, દેવ શાસ્ત્ર ગુરુ તે. જીન સૂત્ર અહમ આવે છે ને પૂજાની સલામાં, જીનવાણીની પૂજામાં, એમાં યાર એને જો તો પહેલા કહે છે વક્તા કેવા હોય. જાણ્યા છે સર્વ પદાર્થ જેણે, કોણ આવી ગયું? સર્વજ્ઞ આવી ગયા. જાણ્યા છે સર્વ પદાર્થ, પણ કોઈક એવા પદાર્થ ન હોય, બહુ ઝીણા હોય, સૂક્ષ્મ હોય, જેને કે માઇન્યુટ, માઇન્યુટ શું એનાથી સાવ નાના માઇન્યુટ હોય, એને કોઈ ન જાણી શકે ને. કેવી રીતે માઇન્યુટ, સાવ માઇનુ આમ સર્વજ્ઞ ની વાત, એટલે સર્વજ્ઞમાં જ્ઞાનમાં ન આવે, સાવ જેને કે એટમ, એટમમાં પાછા એના છે ને પ્રોટોન્સ ને ન્યુટ્રોન્સ કઈ કે એવા સાવ આવે, એવા કેવી રીતે જો. હા તો ચલો પરમાણુ લઈએ, એનાથી શું હા પરમાણુમાં પણ આપણે લઈએ, એની પર્યાય લઈએ. ચલો પર્યાયમાં તો હજી દ્રવ્ય ગુણ, પર્યાયમાં પણ હજી આપણે લઈએ એના અવિભાગ પતે છે, એટલે તો એને કોણ જોઈ શકે હવે. અને એ તે ક્યાં બેઠા, ક્યાં બેઠા જોવે? લોકના શિખરે તો આર્યન ભગવાન. હા એટલું છે, જ્ઞાનના આજુબાજુના પરમાણુ જો કે, તો એ પરમાણુ ક્યાં હોય? લોક, લોકના નીચેમાં, લોક, લોકમાં નીચે હોય. અને સિદ્ધ ભગવાન ક્યાં હોય? લોકના અગ્રે. કેટલું ડિસ્ટન્સ છે? 14 રાજુનું એક. પછી એ ભગવાન જે જાણે એટમ, એ હમણાંના છે ને, રિસન્ટલી જે હોય એવા ને, તો ત્રણેકાળ એટલે ખબર, ત્રણેકાળ બોલી જેવું સહેલું છે. ત્રણકાળ એટલે ભૂતકાળ કેટલો સમયનો, ભવિષ્ય કેટલો સમયનો, તો એટલું એટલું ક્યાં ખબર પડે. હા તમે કહો રિસન્ટલી થોડુંક યાદ રહેજે, અને નિયર બાય હોય. જ્ઞાનના સામર્થ્યની ખબર નથી, બેહદતાનું પણ પ્રમાણ લઈ શકે, અપરિમિતનું પ્રમાણ લઈ શકે, એટલે જ્ઞાનનું સામર્થ્ય. જેનું જે સામર્થ્ય હોય અનલિમિટેડ હોય. જ્ઞાન કેટલાને જાણે એવું ક્યારે પ્રશ્ન ન પૂછો, અગ્નિ કેટલાને બાળે ક્વેશ્ચન ન કરો, સૂરજ કેટલાને પ્રકાશે પ્રશ્ન. તો આવું જ્ઞાન સામર્થ્ય સર્વ જાણ્યા છે સર્વ પર, આ સર્વજ્ઞ પણ સિદ્ધ કરે. પછી બીજું, ઘાત કર્યા છે ઘાતી કર્મ જેણે, કોની વાત લીધી? ઘાત કર્યા છે ઘાતી કર્મ, કોની વાત લીધી? આઠેય કર્મની વાત લેવી જોઈએ ને, સિદ્ધ ભગવાન ની કેમ ન લીધી? પણ સિદ્ધ ભગવાન, સિદ્ધ ભગવાન હા એ લેવા જોઈએ ને, હરિયન ભગવાન ખાલી લીધા. હા તો એ લેવા જોઈએ ને સાથે, એ પણ લેવા જોઈએ. ભાઈ જેને વાણી હોય એને બતાવવા છે, સિદ્ધ ભગવાન નો ડાઉટ આઠે કર્મ થી રહી થયા. અહીંયા કોની વાત લેવી છે? કે જે વાણી કહેતા હતા એની વાત લેવી છે, એટલા માટે અર્યન લીધા છે. અને કેવી વાત લીધી એને? જેમ ઘાતી કર્મ, ખરેખર ચાર ઘાતી અને ચાર અઘાતી, આમ મળીને આઠ છે. એમાં ઘાતી એ કેવા છે, ઘાતી કર્મ કેવા છે? જ્ઞાનાવાણી, દર્શનાવાણી, મૌની અને અંતરાય, એ ચાર કેવા છે? જીવના સીધા પરિણામ સાથે. જ્ઞાનાવાણી કર્મ એ કોના સાથે? જ્ઞાનાવાણી કર્મ શું કરે? જ્ઞાનનું આવરણ કરે ને, જ્ઞાનાવાણી એટલે તેનું નામ આપ્યું જ્ઞાનાવાણી. તો શું કરે? અરે આવરણ પણ એ નિયમિત રૂપે કથન છે, બાકી જ્ઞાનનું આવરણ મારી પોતાથી છે, મારાથી જ્ઞાનની હિન્દશા છે, તો એમાં જ્ઞાનાવાણીનો ઉદય નિયમિત કહેવામાં આવે. એવી રીતે દર્શન છે તો દર્શનાવાણી કહેવામાં આવે. એવી જ રીતે મૌની, અને મૌનીના બે ડિવિઝન, એક દર્શન મૌની અને ચારિત્ર. દર્શન મૌની એટલે શ્રદ્ધાની વિપરીતતા, અને ચારિત્ર એટલે કે જે આત્માની સ્થિરતા લીનતા જે છે એમાં વિપરીતતા પણ તો એ રીતે, અને અંતરા એટલે વીર્ય પુરુષાર્થ જેને કે ઓબ્સ્ટકલ હર્ડલ જેને કે એ રીતે, તો આ ડાયરેક્ટ કેવા છે, જીવના પરિણામ સાથે રિલેટેડ છે. તો ખરેખર એ પુરુષાર્થ એવો હોય કે આ ચારે પાંચેય ગુણોની પરિણતિ પ્રગટ થાય અને ઓલા ઘાતી કર્મનો નાશ થાય. તો જેને કહેવાય કેવળી ભગવાન અરિહન તીર્થંકર એને કહીએ, અથવા અનંત ચતુષ્ટય જેને પ્રગટ થયા, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ ને અનંત વીર્ય એવા. તો એની પછી વાણી કહેવી, તો એની આખી વાત. હવે બેઝિકલી ફરક શું પડે છે, બીજા ચાર અઘાતી છે એક એના સાથે રિલેટેડ છે, સંયોગ સરાઉન્ડિંગ માટે આપણને એની ચિંતા થશે. ત્યાં જશું તો ઠંડી ગરમી હશે કે નહીં, રસ્તામાં ખાવા પીવાનું મળશે કે નહીં, આ બધું શેમાં આવે, અઘાતી કર્મનો અસાતાના ઉદયમાં આપણને એની ચિંતા થાય. પણ જેનાથી મારું જ્ઞાન હીણું છે, મને મિથ્યાત્વનો અનંત કસાયનું દુઃખ છે, એનું કહી દે આપણે વી ડોન્ટ કેર. અરે કેરની વાત તો દૂર રહે, વિચારતાય નથી. ઓલું બધું હશે, કાંઈક થયું તો જ્યોતિષી પાસે નહીં, મારું પામિશ પાસે મારું કેટલું આયુષ્ય જો દેખાડી દો, અથવા બીજી કાંઈ કે જોઈ દો ને મારા નસીબમાં હવે કેવું છે સાતા, એટલે શું એ કાંઈ બદલાવી દેવાનો છે. તો પછી તેના અને જે બદલાવી શકતો હતી પોતાને કેમ ન બદલાવે, બોલો ને. ઓલા ગ્રહ નડે એટલે શું પહેરાવે, શું પહેરાવે, ન
કહું
વીટી નંગ પહેરાવે ને, એટલા નવ હોય નવ ગ્રહ વીટી પહેરાવે એને કે નવે નવ પહેરી લેવી, કોઈ કોઈ નડશે જ નહીં તને. ક્યાંય અજ્ઞાનતામાં પોતાના કરેલા ભાવનું ફળ ભોગવવું છે ને કારણ બીજે ગોતવા, તો આખું બે તો અહીંયા અરિયન ભગવાનની વાણી એટલે ઘાતી કરવાની અહીંયા, અને ઘાતી અને ક્યારેક પણ એ વિચારવું, વાત નિમિત્તથી થતી હોય બતાવવી હોય નૈમિત્તિક દશા. જેમ કોઈ અરે હોય ને આમ ખાસ તો પર્ટિક્યુલરલી મોનસૂનમાં હોય ને, અહીંયા તો બહુ શું જવા મુંબઈમાં ને એમાં ખબર છે, એ તો આ મુંબઈ હા રહેલા તો ખબર જ હોય. ઓલું ગુજરાતીમાં એને શું કે હેલી કે હેલી સેટરડેથી શરૂ થઈને આમ, અને ત્યારે તો જોયો છે ને બે ચાર દિવસ તો સૂરજ જ ન દેખે, આખું ક્લાઉડ બ્લેક ને બધું, ને આમ કેવું લાગે હવાને ઉઠીએ તો આમ આમ ગ્લૂમી લાગે ને, ગમે નહીં ને કહીને આજનો દિવસ, આજનો દિવસ સારો નથી ને. તો દરવસેનો દિવસ સૂરજ ઉગતો હતો, સોનાનો સૂરજ ઉગતો હતો, આજે પિત્તળનો ઉગ્યો છે. ફરીથી શું ફરક પડે છે, ભાવનો ભાવનો દેખાડવાનો એક સંયોગ ઉપર નાખવામાં આવે છે, દેખાડવા છે પોતાના ભાવ, પણ આરોપ આખો સંયોગ ઉપર. એમ અહીંયા નિમિત્તથી વાત કરવામાં આવે પણ ત્યારે વિચારી લેવું, એ આરોપ કરીને કોને બતાવવા છે, નૈમિત્તિક પરિણામને દેખાડે. તો અહીંયા એ ઘાત કર્યા છે ઘાતી કર્મ, તોલું એક અસ્થિ કર્યું જ્ઞાન, અને ત્યાં જ્ઞાનનું આવરણ કરનારા જે નિમિત્ત રૂપે ઘાતી કર્મનો નાશ નાસ્તિક કર્યું. હવે ત્રીજું શું છે, તથા પ્લસ જે મુનિન્દ્રોને સ્તુતિ કરવા યોગ્ય, કેવા છે અરિયંત ભગવાન, કેવા છે જેની વાણી જેનાથી કથન એ બધું એનું સૂત્ર છે, સૂત્રની પણ વ્યાખ્યા કરશે. તો પહેલા જો આવી ગયા, પહેલા ક્યાં આવ્યા સર્વજ્ઞ, પછી ઘાતી કર્મનો નાશ એટલે કેવા આવ્યા વિતરાગ આવ્યા, અને હવે કેવા છે બે, શું આવ્યું પણ બે શાની વાત કરી, પોતાના પુરુષાર્થથી થયેલી દશાની વાત કરી. અને આવો જ્યાં પુરુષાર્થથી આવી દશા થઈ તો હવે પુણ્ય કહેવા હોય છે. આ પદ્મમલધારી દેવે પણ આવી લીધી શૈલી લીધી કે, અને આનાથી વિચાર્યું આનાથી હીનપૂર્ણ હોય તો સમજી લેવા અંદરમાં સર્વજ્ઞ વિતરાગ જ નથી. તો મુનિન્દ્રને સ્તુતિ કરો, મુનિન્દ્રો આપણે વાત લીધી, મુનિન્દ્ર મુનિમાં પણ ઇન્દ્ર, ઇન્દ્ર એટલે મુખ્ય મુનિઓમાં આચાર્ય, અહીંયા એનાથી અધિક કોણ ગણધરથી, એનાથી પણ સ્તુતિ. આમ કેમ લીધું આવું, આવું કે જેને તું મહાન માને છે જે પવિત્રતા એ પણ એને પૂજે છે, તો પછી તારે તો પૂજવા હોય જ છે. ઓલા પુનસાળીને ન યાદ કર્યા પણ જે પવિત્રતામાં ઊંચા છે એવા ગણધરો આવે છે ને, ભલે સો ઇન્દ્રોના તુજ ચરણમાં શિર નમતા, તે પુણ્યવાણી કહેતા. અહીંયા ગણધરોની પવિત્રતા હતી ને, ગણધરો પ્રભુ પાદ પદ મેં આવે ને, સર્વજ્ઞ કેવલી ગણા પ્રભુ, એવા કોણ છે સિમંદર ભગવાન કોઈ પણ તીર્થંકર, આ તો સિમંદર ભગવાન જ થયો. તો એ મુનિંદ્રો સ્તુતિ કરવા યોગ્ય. હવે મુનિંદ્રો પણ કેમ એમની સ્તુતિ કરે છે, શું કામ કરે છે, એનું કારણ આપ્યું. શું કારણ આપ્યું? મોક્ષ માર્ગ ને દર્શાવવા વાળા છે. જો આ કેવું લિંક લીધી, પેલા કેવા પુરુષાર્થી પ્રગટ કર્યું, હવે એમની પૂજ્યતા દેખાડી. પતો એ શા માટે પૂજે છે એમને? ગણધર દેવ પણ તીર્થંકરોને શા માટે પૂજે છે? કારણ કે એમણે કોને દેખાડ્યો? મોક્ષ માર્ગ ન દર્શાવવા. જો શું છે, દર્શાવવા વાળા છે એટલે લઈ જવા વાળા છે, લઈ જવા. ભગવાન તો એનું, ભગવાન કઈ કોનું કામ કરે? ભક્તિ નું કામ કરીએ આપણે. આપણે કેવા છીએ? આપણે કેવા છીએ? બિઝનેસમેન છીએ. હંમેશા કેવું કરીએ આપણે? ગીવ એન્ડ ટેક રિલેશનશીપ હોય, બરોબર. કોઈ આપણું હેલ્પ કરે તો આપણે એની ભક્તિ કરીએ, એ હોય ને, ગીવ એન્ડ ટેક જ હોય ને. અમે તો વાણિયા છીએ ભાઈ, વેપાર કરીએ, ગીવ એન્ડ ટેક, બાર્ટર સિસ્ટમ. ભગવાન અમારું ભલું કરો તો હું તમને આટલું, નહીં તમારી પૂજા રચાવી. ઓલું આ લોકોમાં આવે ને કામ જશે કે જો તમે મને સારું કરશો તો હું તમને ઓલી શનિવારે તેલ ચડાવે ને, કે તેલ ચડે. એનો અર્થ ભગવાન સાથે શું કરે તું? શોધો, ધંધા કરો, ભગવાન સાથે ધંધા કરો. અને કદાચ ચારું ન થાય તો ભગવાન નહીં માને. એક બહુ જ આ બધું કોઈ દી વિચાર્યું નથી આપણે, કેવું હોય ભક્તિ, કેવી હોય, સાપેક્ષ ન હોય, નિરપેક્ષ હોય. એની પાછળ કોઈ પોતાને ગેઇન, કોઈ લાભ, કોઈ સ્વાર્થ કોઈ ન હોય. બાળકને માતા પ્રત્યે એક બેના માટે તો એ તો જે એનિમલમાં પણ ગાય અને વાછાળા પ્રત્યે કેવું હોય છે ને, દ્રષ્ટાંત આવે ને એમાં, વાત્સલ્ય માટે એનું દ્રષ્ટાંત આપે. કેવી રીતે આપે? કે વાછળું કાફ કે ને, કાફ અને કાવ બે સાથે છે, સામેથી સિંહ આવે છે તો ગાય ભાગી જાય વાછડાને મૂકીને. કમસે કમ એકનું જીવ તો બચે, ઓલો તો બેને ફાડી ખાશે, બરોબર ને. તો એ તો બે ક્યાંથી, વાછડું નાનું દોડી ન ભાગે ક્યાંથી, પણ નો લઈ જાય, નો લઈ જાય, નાનું ક્યાંથી લઈ જાય. એટલે એવું કઈ ના, હાથ થોડી શકે ઉપર માથે બેસાડે. એક વિચારવા જેવું છે, પોતાની શક્તિ સામર્થ નથી તો વાછડાને બચાવે એની સામે. એવું નથી, સ્વાર્થ નથી કે ચાલો હું કમસે કમ મારો જીવ તો બચાવું. એમ એક વાછડા પ્રત્યે ગાયને આવું છે, તને તો ત્રણ લોકના નાથ મળ્યા, તો તું હજી ડીલ કરવી છે એમ, સોદા કરવા છે ભગવાન. એક દીકરાને એના પ્રત્યે પણ સાપેક્ષતા હોય છે. ખરેખર માતા પિતા હોય ને કાંઈ નહીં કે મોટો થશે તો મારી સેવા કરશે ને કમાશે. એક રાગને વશ પણ એવી સાપેક્ષતા નથી હોતી. સાતો વિતરાગી પરમાત્મા છે, એના પ્રત્યે કેવું હોય તો એ કેવું છે? એમણે શું આપણા ઉપર ઉપકાર કર્યો છે? અહીંયા તો મુનિરાજ પણ કે મોક્ષ માર્ગને દર્શાવવા વાળો, ચાલવું કે ન ચાલવું તારા પુરુષાર્થ કરશે. એટલા માટે આખો મોટો ફરક છે, રચનારા નહીં, દુનિયાને કરનારા નહીં, કરતા નહીં, દેખાડનારા છે તો દર્શાવનારા છે. એવા વક્તાની સિદ્ધિ થતા જ, સમયસારમાં પણ અમૃતચંદાચાર્ય દેવ અમે શું છે, પુણ્યના પક્ષપાતીને સમજાવવાનો પ્રયત્ન કરીએ. રાઈટ ને ના નહીં, કેમ સમજે નહીં આમ, જેમ કે ને મારું નામ લેજો ને સમજે કેમ નહીં. કરતા બુદ્ધિ નામ કેવું જોર છે, એક બહુ સ્વીકારવા જેવું શું છે. પુણ્યના ઉદયમાં ઈચ્છિત સંયોગો મળતા ક્યારેય કરતા બુદ્ધિનું જોર કરીશ ને કે હું કહું છું એવું થાય છે. આપણા થર નથી થયું એ કેવું છે, સાતાનો પુનનો ઉદય છે. પુનના ઉદયથી થયેલી રચનામાં પોતાનું કરતાપણાનું અભિમાન ન કરો. સહજ રચના છે. અને કોઈ એવું છે પોતાનું જ્યારે થતું ઈચ્છાથી ત્યારે યાદ નહીં કરે, ત્યારે તો કહેશે નસીબ બધું તો અત્યારે નસીબ. અહીંયા એવા એવા જે દર્શાવાળા, એવા વક્તાની સિદ્ધિ થતા, વક્તા કેનારા એની સિદ્ધિ એટલે સાબિત થતા. એ કેવા હોય છે કે જેને પૂર્ણ જ્ઞાન સર્વજ્ઞ છે, ઘાતી કર્મનો નાશ કર્યો છે, એને હિતોપદેશી છે, મોક્ષ માર્ગ દર્શાવે. તો એવું સિદ્ધ થતા જ હવે આવું જ્યાં આવી આપણને નિશ્ચય થયો કે સામે વક્તા કેવા છે, જે અહીંયા વક્તા ઉત્કૃષ્ટપણે લીધા છે. બાકી એની જ માર્ગમાં જે કોઈ આપણને અનુભવી પુરુષાત્માનું થશે એના આવું જ્યાં એસ્ટાબ્લિશ થઈ ગયું, નક્કી થયું, તો શું થશે? કલ્યાણકારીમાં જોડાતો જે ઉપયોગ સ્વરૂપ આત્મા, હવે આ કોની વાત આવી? શ્રોતાની. ઓલી કોની વાત આવી? વક્તાની. હવે શ્રોતા કેવો છે? કલ્યાણકારીમાં જોડાતો જે ઉપયોગ સ્વરૂપ. હવે એને ઉપયોગ ક્યાં જોડે છે? આખો પુરુષાર્થ ક્યાં જોડે છે? પોતાના કલ્યાણ, પોતાના આત્માનો હિત થાય એવું જેને ભાવના જાગી છે એ આત્મા, તેને તેની પ્રતિપીક્ષા એટલે કે પૂછવારૂપ પ્રવૃત્તિ થાય. એ ભાવનાથી આચાર્યદેવ મુનિરાજ જ્ઞાની પાસે પોતાનો પ્રશ્ન રજૂ કરે છે. જો આ કેવી પાત્રતા, બે વાત કરી, શ્રોતા કેવો છે અને વક્તા કહેવાય. અને એ જ પાત્રતા લઈને સમયસારની છઠ્ઠી ગાથામાં શિષ્ય શું પૂછે છે? નહીં, મને કર્મની 148 પ્રકૃતિનું કહું, એમાં આવે ને ઉદય, ઉદીણા, ઉક્ષય, જે બધા પ્રકાર છે ને બધા, સંક્રમણ, અપકર્ષણ, ઉત્કર્ષણ, બધા એવા પ્રકાર જે બધા અમને બતાવો. તમે પાંચ મેરું ક્યાં આવ્યા એ બતાવી દે. નહીં, નિત્ય નિગોદના જીવનું ઓલા ત્રણ વલય છે ને બધું, એ રચના અમને શીખાય. એક એક પ્રશ્ન પૂછવામાં પણ પાત્રતા દેખાય છે. શું પ્રશ્ન પૂછ્યો? એવો શુદ્ધાત્મા કોણ છે? અને એવો પ્રશ્ન ક્યાંથી એરાઈ થયો અને ક્યાંથી આવ્યો? પાંચમી ગાથામાં આચાર્યદેવે કીધું કે પરમ ગુરુ સર્વજ્ઞ દેવથી માંડીને અમારા ગુરુ પર્યંત બધા શેમાં શું કરતા, શેમાં નિમગ્ન હતા? વિજ્ઞાન ઘન જે આત્મા એમાં નિમગ્ન હતા. એનાથી એ શ્રોતાએ પકડી પાડ્યું, ઓહો, આ બધા એક ધારા એમાં જો હતા તો બસ મારે એ જ તત્વ હવે જોવે. આપને શું અધાત્મામાં નિમગ્ન હતા, મને કાંઈક હજી બહારનું થોડું એ દેખાડો. જેને શું કહેવાય, થયું આ બેની? સર્વજ્ઞ દેવથી માંડીને આચાર્યદેવ કહે છે અમારા ગુરુ પર્યત, અને એમણે પણ પાછું એ પણ એક વાત લીધી, શું એમાં બધા નિમગ્ન હતા, પ્લસ આચાર્યદેવે વાત શું કરી, એમણે પરમ અનુગ્રહ કરી, મહેરબાની કરીને અમને શું આપ્યું, શુદ્ધાત્મ તત્વનો પ્રસાદી રૂપે ઉપદેશ આપ્યો. પાછું એમ નહીં, એને તો ઘણું છે પણ અમને આપ્યું એ કેવું છે? ગુજરાતીમાં શું કહે, પાસે રામા. આના ઉપરથી શ્રોતા કેવો હશે કેને પકડી પાડ્યો, કે જે બધા એક ધારાએ સર્વજ્ઞથી લઈને ભલે થોડું ઓછું પણ એને ગૌણ કરો પણ વિષય એક જ હતો એમાં, અને એનો જ જે તમને ઉપદેશ આપ્યો, તો બસ અમારે એ જ પરંપરામાં અમારે એ જ ઉપદેશ જોવો છે, અમે આપની પરંપરામાં અમારે જોડાવવું છે. એટલી તો શિષ્યની શું છે, પાત્રતા જાગી છે, ભાવના જાગી છે. તો એ પૂછે કે એવો એવો, ફરીથી એવો એટલે બે વાત, કઈ બે વાત? જેમાં અંતર નિમગ્ન છે એક, અને જેનો ઉપદેશ તમને મળ્યો એ જ મારે, મારે નથી કે ને ડાયવર્ટ નથી કે બીજે નથી કહે, એ જ માર્ગમાં આવી પાત્રતા એ શિષ્ય હોય છે. અને આવું ઘણા શાસ્ત્રોમાં આવતું હોય છે. એ પ્રશ્ન પૂછે છે એને આચાર્યદેવ ઉત્તર આપે, અથવા સમસરણમાં પ્રશ્ન પૂછે અને ભગવાનની વાણીમાં. પણ એવી શું હોવી જોઈએ અંદરની? ઉત્કંઠા. ઉત્કંઠા એટલે ખબર પડે, જિજ્ઞાસા, શું કહે ને, ક્યુરિયોસિટી. એવી જિજ્ઞાસા અંદરમાં આવવી જોઈએ. એવું નહીં ગુરુદેવજી કહેતા ચલો મહારાજ આવ્યા તો સાંભળવા તો જવું પડે ને, તો પૂછશે કેમ નથી આવતા, જઈ આવ્યા. એક શું થઈ ગયું, એક રૂટીન પૂરું થયું, એક ટાઈમ સ્લોટ આપણે એલોટ કરેલો હતો, એ ડેઇલી રૂટીન હોય, પૂરો થઈ ગયો. આપણે ધોયેલ મૂળા જેવા એવા નહીં, ધોયેલ મૂળા જેવા નહીં, આ બધું ન આવડે. ધોયેલ મૂળા એટલે એવા ને એવા રહ્યા ગુરુદેવની આટલી વાણી. આપણે કોઈ એક જણ કે મુંબઈ જેવો વરસાદ લઈ આપીએ, જેને કે હાવ ગાંડો મારે ને પરસી જાય, પરસી જાય કેટલો, તો એમાં કોઈ કે હું તો વરસાદમાં હતો પણ જરાય ભીંજાણો નહીં, તો શું કરું, શું માનવું કે ના? એ ગેરંટી, એ ભીંજાણો જરાય ભીંજાણો નહીં તો શું, વરસાદ હતો એ બધું છે, એ બધું એમાં ડાઉટિંગ નહીં કરવા કે ભાઈ તે તો શું હશે, એક તો રેઇનકોટ પહેર્યો હશે, માથે છત્રી લીધી હશે અને પગમાં ગમબૂટ હશે, પણ નહીં પહેરનો ભીનો હતા. એમ આપણે ભગવાનની વાણી સાંભળવા ગયા અને કાંઈ અસર ન થઈ. શું બતાવે, શું બતાવે છે? ભગવાનની જેવી વાણી આવીને કોરો ધાકોડ ગુજરાતી કે ધોળે મોળે જેવો, તે તારા મિથ્યા અભિપ્રાયનો રેઇનકોટ બરોબર પહેર્યો, ને તો આવું ન થાય, પલળી જાય ગમે એવો, પણ મારો અભિપ્રાય મને પણ આવડે, મને ભલે પ્રત્યક્ષપણે ન બોલી શકે ભગવાન, પણ અંદરમાં અભિપ્રાયનો, મિથ્યા અભિપ્રાયનો શું પહેર્યો છે, બખ્તર પહેર્યું છે, રેઇનકોટ પહેર્યો છે, ભગવાનની વાણીની વર્ષા આવે છે ને, ભગવાનની વાણી ની જે નાદ તર્જિત મેઘ ગર્જિત ધૈર્ય નિર્જિતમ, મેઘની ગર્જના થાય, પણ મેઘની ગર્જના થાય ને તો એકવાર શું કરના હે, આવ્યું હતું ને વાવાઝોડામાં આમ હવા આવતું તો આમ ડરી ગયા ને, હા હા શું થશે. અહીંયા કે છે ભગવાનની એવી વાણી આવે તો જીવો નિર્ભય થાય, ઓલાની ડરાવનારી ન હોય. તો એવી અહીંયા કે જે શ્રોતા છે હવે પૂછવારૂ પ્રવૃત્તિ થતા થકા હવે એને ભાવના જાય. મેં નક્કી કર્યું કે આ કોણ છે, સત્ય વક્તા છે. શા માટે છે, પૂર્ણ જ્ઞાન છે, રાગથી રહિત છે, માટે એના પાસેથી મને સત્ય મળશે એવો નિશ્ચય થયો. તો હવે એને પૂછે છે, જ્યાં ત્યાં માથું નમાવતા નથી, આ માથું ઓલા જેવું નથી, નારિયેળ જેવું કે જ્યાં જ્યાં નારિયેળ મૂકે. મુંબઈમાં તો ખબર સિસ્ટમ સારી ને, બહુ થૂંકતા હોય ગંદી કરતા એના બે ચાર ટાઇલ્સ મૂકી દે કોકના ભગવાનની, જો કાલ સ્વસ્થ, કાલ થૂંકની બદલે શું આવશે, કાલે કાલથી નારિયેળ આવવા મળશે. અત્યારે બધું થૂંકતા હતા પણ આવા બે ચાર ટાઇલ્સ કે ગમે એવો એક પથ્થરો મૂકી દો, સિંદૂર નાખી દો, કાલથી નારિયેળ આવવા મળશે. અહીંયા એને કહે છે કે એવા થકા સૂત્રો, હવે તો એને જિજ્ઞાસા થાય તો એના કહેવા માટે સૂત્ર આવ્યા. જો કેવી ત્રણ લિંક કરી, પેલા કોણ લીધા, વક્તા, પછી એ વક્તા જ્યાં નક્કી થયા તો શ્રોતાને શું થયું, તત્વની જિજ્ઞાસા થઈ, તો એને પ્રશ્ન પૂછે અને પૂછે છે તો ભગવાનની વાણીમાં સૂત્રો આવે છે. આપણે બોલીએ છીએ સમય સાની સ્તુતિમાં છેલ્લે શું બનાવે, તથાપિ કુંદ સૂત્રો ન અંકા, તો સૂત્ર એટલે શું એની વ્યાખ્યા પછી આમાં એ આવશે. તો અહીંયા સુધી આપણે પહોંચી ગયા સૂત્ર પ્રવર્તા, તે જિનમતના શાસ્ત્રોમાં યુક્તિ સહિત સત્યપણું હોય છે, કારણ કે જિનમતમાં સૂત્રનું લક્ષણ આ કહ્યું છે. આવી ગયું, હજી વાત આવશે, પણ સૂત્રનું શું બે લક્ષણ આવ્યા, યુક્તિ સહિત સત્યપણું હોય, શું આવે એમાં યુક્તિ પણ આવશે અને યુક્તિ છે તો એનાથી સિદ્ધ થયેલી સત્ય વાત. બાકી જ્યાં ખબર ન પડે અને કે ના સાકર તો કડવી જ હોય તો એ શું છે, એમાં કોઈ યુક્તિ નથી, અનુભવથી કરવા જા સૂત્ર પણ વિપરીત છે, બાધા આવશે, બાધ. આ તો કેવા છે, નિર્બાધપણે, નિર્બાધપણે યુક્તિથી. અને પાછી એટલા માટે પાંચમી ગાથામાં કેવી યુક્તિ કીધી હતી, નિસ્તુષ. આમ જેને કે ને થોડું ઢીલી પહોંચી નહીં કે જ્યારે સામે બીજો લોજિક આવે એટલે ઉડી જાય એવું નથી, નિસ્તુષ આમ ઠોસ સ્ટ્રોંગ, એવી જે યુક્તિ અને સહી સત્ય પણ. કારણ કે જીન મતમાં જો એનો કરે છે હેતુ મત તથ્યમ સૂત્રમ, એનો અર્થ છે નહીં યુક્તિવાળું અને યથાર્થ એટલે સાચું હોય તેનું નામ સૂત્ર કહેવાય છે. આવી ગયું, કેવું હોય સૂત્ર, સૂત્ર ક્યાં હોય છે, તત્વા સૂત્રમાં સૂત્ર હોય છે ને, નહીં સમયસારમાં ગાથા હોય, ફરીથી વેરી ગુડ, સમયસારમાં પ્રવચનસારમાં બધું શું હોય, ગાથા હોય, ગાથા નથી, 415 ગાથા નથી, સૂત્ર ક્યાં, સૂત્ર તો તત્વા સૂત્રમાં હોય, વાક્ય લખ્યું સમ્યક દર્શનના ચારિત્રણમાં, તો સૂત્ર શેમાં હોય છે, ક્યાં છે દેખાડો, એક સૂત્ર હોય તો દેખાડો, એ તો ગાથા છે. અરે ભાઈ સૂત્ર બે પ્રકારે હોય, કવિત્વ રૂપના હોય ને લખન રૂપના હોય છે. અહીંયા સમયસારમાં કહેવાય છે ગાથા સૂત્ર છે, ગાથા રૂપમાં સૂત્ર છે, અને અહીંયા ઉમા સ્વામી તત્વા સૂત્રમાં વાક્ય રૂપના લખ્યું. બે પણ બેનો નિયમ શું છે કહેવા હોય જો શબ્દ છે, એક તો યુગથી ન્યાયથી સિદ્ધ થતું હોય, અને કેવું છે યથાર્થ સાચું હોય, અને જો ન્યાયથી સિદ્ધ થાય સાચું જ હોય છે, આનું નામ સૂત્ર કહેવાય. સૂત્ર એવું નથી કે ગમે લખી નાખ્યું અને નામ કોનું આપી દીધું, ભગવાનનું પેકિંગમાં છે ને પોતાની આઈટમ નાખી દીધું બહાર, ઓલો જેને કે પેકિંગ બોક્સમાં કોનું નામ લખી નાખ્યું, કોલગેટનું નામ કરે ને આવી બધી. એવું નથી, આખું વિતરાગનું કહેલું એના સૂત્રો. તો એવા સૂત્રો અસર્વજ્ઞ દ્વેષવાન વક્તા હોતા કેવી રીતે, હવે જે પોતે જ અજ્ઞાની છે અસર્વજ્ઞ અને રાગી, એ આવા બે કે આવા યુક્તિવાળા અને યથાર્થ જેવા છે એવા કેવી રીતે કહી શકે, કારણ કે એની પાસે તો જ્ઞાન તો છે નહીં, તો એવી યુક્તિ ને એવું બધું ક્યાંથી આવશે. 76 પાના ઉપર, જેમ બૃહસ્પતિ આદિ નાસ્તિકવાદીના સૂત્રો સાચા વક્તા વિના જ પ્રવર્તે છે. કેવા છે નાસ્તિક, નાસ્તિક આમ શું કે આ બધા ગુરુદેવને ઘણા પ્રશ્ન આવા થયા, બધા કે નાસ્તિક છે એમ, તો કે નાસ્તિક છે ને આમને આ બધું દેખાય છે, તો એનો શું જવાબ આપે, એ નાસ્તિક શું કે જગતમાં કાંઈ જ નથી. તો આપણે કેમ દલીલ સામે મૂકીએ, શું દલીલ, અરે આ મને આ સોફા દેખાય, આ બધું બધું તો દેખાય છે, તો ઓલો શું જવાબ, ભ્રમ છે એ કે માયા છે, તમે ઇલ્યુઝન ઇલ્યુઝન કે ને, તો કે આ તમારું બધું શું છે માયા છે, આ તમારી કલ્પના છે બધું જે કાંઈ, તો શું બરાબર ને આપણી કલ્પના છે ને, એ આપણી બીજો ફરીથી આપણી કલ્પના માયા છે. તમને ખબર ને પડે ઓલું જેમ હોય બ્રજળમાં હોય છે ને પાણી હોય છે ને, ના ના પાણી પાણી એનું નામ શું છે, હા જો તો જળ હોય તો જ બોલાય કે નહીં, મૃગ એટલે હરણ ડિયર ને એવું લાગે છે એટલે એના ઉપરથી મૃગજળ, બાકી મણ મનુષ્ય નહીં લાગે છે, નર જળ કહેશો તો વાંધો નથી, આપણને એવું લાગે, શું ના એવું નથી લાગતું, વેવ્સ દેખાતા એવું તો પાણી તો છે, પાણી ફરીથી જળ શબ્દ છે એટલે પાણી તો હોવું જ જોઈએ, અરે ભાઈ જળ શબ્દ છે તને એવું લાગે છે એટલે એ શબ્દ પ્રયોગ કરે, બાકી મૃગજળમાં કાંઈ જળ હોતું એ નથી. તો અહીંયા ફરીથી નાસ્તિક તો ના, નાસ્તિકનો શું જવાબ, એ કે આ તમારી માયા છે, ચલો ત્યાં અટક્યા હતા આપણે, તો શું કહેવાય ફરીથી તમારી કલ્પના તમારી માયા જાળ છે, તમે બધું ઓલામાં જેમ કે ને કે દૂરથી કાંઈ દેખાતું નહીં પણ દેખ માની લો છો તમે આવું છે, જે ફરીથી હજી પ્રત્યે હજી તમારો પીળો થઈ ગયો, જોન્ડિસ થઈ ગયો એટલે બધું પીળું દેખાય, અહીંયા તો વ્હાઈટ કલર છે વોલનો, કોને કહે જે છે આપણે બધા એક બધા અદ્વૈત છે, એમાંથી પોતાને કહે છે એટલે બસ એ તો એવું બધું છે નીકળે છે એમાં. પેલું તો એક સિમ્પલ જગતમાં ચલો કાંઈ વાંધો નહીં, અમારી ભ્રાંતિ છે અમારી માયા, તો માયા પણ છે કે નહીં, તમે કહો કાંઈ છે જ નહીં, આ નાસ્તિકની ઓલું અદ્વૈતની વાત નથી, નાસ્તિક છે જગતમાં કાંઈ નથી, તમે આ માનો છો બધી શું છે તમારી માયા, તો માયા તો જગતમાં એક પ્રૂવ થયું તું ના પણ બીજું, હવે કોઈ માયા છે અથવા કોઈ એક બહુ જોયું તો આ બધું લોજિક ભ્રમ ભ્રમ મને થયો છે, એનો અર્થ થયો કોઈક વસ્તુ હોવી, ઓલું સત્ય નહીં કોઈક વસ્તુના આધારે એ ભ્રમ થયો હોય, ત્યાં દોરડી પડી છે અને મને સર્પ તો ત્યાં કાંઈક છે એ તો શું થયું, પછી તો તું કે છે ભ્રમ તમને છે માયા, તો એક તો માયા સિદ્ધ્યું, માયા સિદ્ધ્યું તો કોઈ પદાર્થ છે અને એક પદાર્થ છે તો એને કોઈ જાણનારો છે, કેટલું સિદ્ધિ જાય અને આ બધું શેમાં બધું હોય, આવા બધા લોજિક ભરેલું છે જૈન દર્શન સબ બિચાર, એટલે એના પ્રત્યે એમ થાય કરુણા કે આવું ભણેલા ગણેલા પણ ફસાતા હોય છે વિચારણા, અને આ બહુ કે ભાઈ ઓલું હું તો બહુ જ વિચારું છું પણ કઈ ડાયરેક્શન તું વિચારે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, ઓલું 6 મહિના સુધી વિચાર્યું પછી એક વાર એવું નથી કરવાનું, અહીંયા સાચી દિશાનો, અને એ તો છે જીવ ક્યારે પણ કાં તો નિર્વિકલ્પ દશામાં કાં સ્વવિકલ્પ દશામાં, એ તો કોન્સ્ટન્ટ છે. ક્યારે એમ છે કે ના મેં વિચાર ને શું કરી નાખ્યું, તો હા બંધ તાળું મારી દીધું કે રાત ના આવે, નો થોટ્સ, નો વિચાર, કારણ કે આ બધું વિચાર કરવું મારે. જેને વિચાર કહો, જ્ઞાન કહો, જ્ઞાન ક્યારે કોઈ કે મારે જ્ઞાન બંધ કરી દેવું છે, કાનમાં ઓલું ભૂંભળા નાખી દઈશ, આંખ બંધ કરી દઈશ, જીભ ઉપર આવ્યા, હોઠ ઉપર પટ્ટી મારી દઈશ, બસ બધું કરી લઈ, અંધારું કરી નાખીશ એટલે આંખ નહીં દેખાય, રૂમ બંધ કરી બધું, એટલે મારું જ્ઞાન કેવું થઈ જશે, ઝીરો ઝીરો. અરે પણ હું કરીને દેખાડું, આટલું બધું તો કહી દીધું, પછી શું છે અંધારું કઈ ન હોય ત્યારે નામ અંધારું કહેવાય. અંધારું એનું નામ કહેવાય, દેખાતું નથી ત્યારે તો અંધારું કીધું. અરે કઈ ન દેખાય, કઈ ન હોય એનું નામ અંધારું કહેવાય. અરે ભાઈ તને અંધારું દેખાણું, તો અંધારું એટલે બ્લેક કલર છે. અને મને જેમ કે ને મને કાંઈ યાદ રહેતું નથી, પણ કાંઈ યાદ રહેતું નથી એટલું યાદ રહ્યું ને, શું થાય, ક્યાં વિચારણા ક્યાં કરવી છે જીવને આગળ. પછી એક સ્ટીક ટુ એ પોતાનું બિલીફ છે ને, એના સ્ટીક થઈ ગયો છે, ઓછું થઈ ગયું. તો અહીંયા ફરીથી કે જે નાસ્તિકવાદી છે, ના સૂત્રો સાચા વક્તા વિના જ પ્રવર્તે છે, એ બધું નથી નથી, નેતિ નેતિ એને કહેવાય છે. નેતિ નેતિ એટલે નથી નથી. અરે ભાઈ નથી તો કોણ નથી, એક બહુ આ બધું વિચારે તો બહુ ઇઝી લાગે. કોઈ કે ને નથી, તો નથીમાં શું ક્વેશ્ચન આવે, કોણ નથી, તો કોણ નથી એટલે કોક તો સિદ્ધ થઈ ગયું. પછી એ બધા કહેવાય છે સાચા વક્તાના એ સૂત્રો એ નથી, સર્વજ્ઞ વિતરાગે કહેલા એ નથી, અજ્ઞાન ભાવે આપણે માની. તો એ સાચા વક્તા વિનાશ પ્રવર્તે, જીન મતમાં એવા સૂત્રો નથી. જીન મતમાં જીન શાસ્ત્રના વચનમાં તો કેવા છે, હવે જો કેવા હોય છે, આમાં કેટલા શબ્દો મળશે આપણને, સુનિશ્ચિતા સંભવત બાધક પણ છે, બરોબર. આમાં કેટલા શબ્દો, આ બધા મોટા આમાં અર્થે કેમ ખબર પડે, સુનિશ્ચિત સંભવ બાધક પણ નહીં અબાધક પણ, ચલો તો અર્થ શું થશે, ચલો સુનિશ્ચિત સંભવ અબાધક અબાધક પણ સુનિશ્ચિતા છે સંધિ, સુનિશ્ચિત અસંભવ બાધક પણ, બાધક પણ કોઈ દી સંભવ સંધિમાં તા છે, ન્યાથી ન્યાથી ઓલું જે છે ને સંભવત છે એમાં તો અ છે નહીં, અબાધક આવી પણ કારણ ખોડિયો છે, ખોડિયો ખોડિયોમાં પછી ના આવે, બરોબર થઈ ગયું. સુનિશ્ચિત પછી શું આવ્યું, અસંભવ અને બાધક, જેમાં કોઈ જ બાધા ના આવે, જેને કે કોઈ પણ તર્કથી તમે એને બાધા ના કરી એવું સુનિશ્ચિતપણે સત્ય છે, સાચું છે, સુનિશ્ચિત અસંભવ એવું શક્ય જ નથી એવું. આ એવા જીન વચન તો એવા છે, એટલે કે તે તો સત્યતાને સિદ્ધ કરે છે, જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું જ એ સિદ્ધ કરે છે, એમાં ક્યારે પણ વિપરીતતા બાધક પણ એમાં ક્યારે હોતું એ નથી. અને હવે જો સ્ટેપ બાય જાય છે, જો ફરીથી શું આવ્યું પેલું, કે જે જીન શાસ્ત્રના સૂત્રો છે એ કોને સિદ્ધ કરે છે, સત્યતા, અને સત્યતા છે તે આ વચનોના સૂત્રપણાને પ્રગટ કરે છે, અથવા પહેલેથી સત્ય કથન છે તો એ જીન સૂત્રને સિદ્ધ કરે છે, અને જીન સૂત્રપણું છે તેનો અર્થ છે એના કેના સર્વવિધ રાખશે છે. સત્યતા તો સત્યતા કોનું લક્ષણ છે, સૂત્ર જીન સૂત્રના, જીન સૂત્ર, અને જીન સૂત્ર છે તો એ સિદ્ધ કરે છે કે એના કેનારા કોણ હશે, સર્વજ્ઞ મિત્ર, કારણ કે સત્ય છે. રિવર્સ લઈએ, સર્વજ્ઞ વિતરાગ છે તો એના સૂત્ર છે, અને સૂત્ર છે તેમાં સત્યતા છે, કારણ કે સૂત્ર જેનું કે જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું સત્ય કહે છે, તો સર્વજ્ઞ વિતરાગ છે, સર્વજ્ઞ વિતરાગ તો એના કથનને સૂત્ર કહેશું, અને સૂત્ર છે તો સત્ય છે, બસ આટલું જ કરવાનું. તો જીન સૂત્ર સમજ, જીન સૂત્ર યહમ યજે માગે ને જીનવાણીને, તો એ અહીંયા એટલે છે. હવે આ કાળમાં હવે કે છે આવા જીન સૂત્ર આ કાળમાં છે કે નહીં, છે ક્યાં છે, અરે ભગવાન, એ કોની કહેલી છે? પહેલી ગાથા બોલો, એ કોની કહેલું? સાસમ નો પહેલી ગાથા સમયસા ને બીજી લાઈન. વંદી કહું સુત કેવડી કથિત આ સમય. તો કેવડી નથી કહેલું, નથી શ્રુત કેવડી ને કીધું. શ્રુત એટલે આ દ્રવ શ્રુત જીનવાણી. યસ યસ યસ. હા વેરી ગુડ. એવું અર્થ નો નીકળે. સૂત્ર છે અને એના કે એટલે શ્રુત કેવડી એટલે તો ગંધ થાય. બાર અંગના ધારી થાય શ્રુત કેવડી. શ્રુત કેવડી કોને? બાર અંગનું જ્ઞાન હોય એટલે શ્રુત કેવડી. કે ઓલા તો કેવડ નાની કેવડી છે. અને એટલા માટે તો અમૃતચંદ્રાચાર્ય દેવે જયચંદજી એ એમાંથી અર્થ કાઢ્યો. કોઈને થાય એ એક કવિત્વ છે. કવિત્વમાં અક્ષરોની શું હોય છે? મર્યાદા હોય છે. એટલે જુદું નહોતું દેખા લખાતું એટલે એમણે લઈ ગયું અને એનું કર્યું. પહેલું શું કર્યું? શ્રુત કેવડી શબ્દને સ્પ્લિટ કર્યો. તો બે શબ્દો કયા આવ્યા? શ્રુત અને કેવડી. તો કેવડીનું કહેલું છે, અનાદિદન પરમાગમ છે એનો આ અવયવ છે, અને શ્રુત કેવડું હોય એ પ્રત્યક્ષપણે તીર્થંકરની સામે ફેરનાર એ જીલેલું છે. એ વાત. અને કોઈને આવો ક્વેશ્ચન થાય તેને કે આનું નિયમ સારની પહેલી ગાથા વાંચી, એમાં કેવડી શ્રુત કેવડી બે શબ્દો લખ્યા છે. ક્યાંય પણ કોઈનું શું છે આ બોલું કહેવાય ને આ ચાલે એવું નથી. એમ એમાં પોપાભાઈના રાજ નથી કે ચાલે બધું એવું નહીં ખબર. પોપાભાઈ રાજ કઈ નહીં, ઓલું બોધું બોલે એવું નથી ક્યાંય. એકદમ પૂરું સ્ટ્રોંગ છે બધું. આમ માર તો થોડો અવાજ એવો આવે ને એમ લાગે કે આ પ્લાસ્ટર હજી બરોબર છોટું નથી. આમ શું કહે બોધું હવે એના હવે એને ઇંગ્લિશમાં આ શબ્દો નહીં હોય બોધું બોલો. ઓલા સ્ટ્રોંગ આમાં આવે, ઓલો હાર્ડ હોય ઓલામાં ન આવે ને. તો અહીંયા ચાલો તો અહીંયા કે કહેવાય છે કે હવે આ કાળમાં, ચલો ટાઈમ તો થઈ ગયો છે હવે આગળ લેશે, કે આ કાળમાં સૂત્ર રહી ગયા છે. ભલે સૂત્ર કહેનારા પરમાત્મા નથી પણ આપણા નસીબ સૂત્ર રહી ગયા. તો હવે તારે એનો અભ્યાસ કરજે. આગળ ચાર બોલ છે ને પાંચમી ગાથા ફરીથી આમાં આગળ પણ આવે છે ને. ચાર બોલ ક્યાં છે પાંચમી ગાથાના? આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વાનુ એનો વિસ્તાર છે.
Yeah.